கல்யாண காரகம் பிரதானம் சர்வ தர்மானம் ஜெயினம் ஜெயத்து சாசனம் ஓம்கார பிந்து சயுக்தம் நித்யம் தியாயந்தி யோகின காமதம் மோக்ஷதம் செய்வ ஓம்காராய் நமோ நம நம சமயசாராய் சுவானுபூத்திய சகாஸ்தே சிஸ்வபாவாய் பாவாய் சர்வ பாவாந்தர்ச்சிதே அக்னாந்திமிராந்தானாம் ஜ்ஞானா ஜன் சலாகயா சக்ஷுருன்முலிதம் ஏனம் தஸ்மே ஸ்ரீ குருவே நம. ஆத்மா ஜ்ஞானம் ஸ்வயம் ஜ்ஞானம் ஜ்ஞானாத் அன்யத் கரோதி கிம் பர்பாவஸ்ய கர்த்தாத்மா மோஹோயம் வ்யவஹாரிணம். மங்கள்மய் மங்கள்கரண் வீத்ராக விஜ்ஞான நமுதாஹி ஜாதே பயே அரிஹந்தாதி மகான். ஓம் நம சிதேவியோ நம சிதேவியோ நம சிதேவியோ. મહાવીર પરમાત્માના શાસનમાં કુનકુન આચાર્ય ભગવાનની આમનાઈમાં અમરચંદ્ર આચાર્ય ભગવાનની પરંપરામાં પરમ કૃપાળુ પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીનું ભરતક્ષેત્રમાં અવતરણ થયું. એ ભરતક્ષેત્રમાં અવતરણ થતાં મહાવીર પરમાત્મા, સિમંદર પરમાત્મા, કુનકુન આચાર્ય દેવ અને અમરચંદ્ર આચાર્ય દેવના પેટ ખુલી ગયા. પૂજ્ય ગુરુદેવશ્રીના આવવાથી એક એક પંક્તિઓની અંદરમાં આચાર્ય ભગવાનની કેટલી ગંભીરતા રહેલી છે એ ગુરુદેવશ્રીના પ્રવચનો ઉપરથી સમજાય છે. અને ગુરુદેવશ્રીએ જે સ્પષ્ટતા કરી છે, આ ખરેખર ભરતક્ષેત્રના કેસરી સિંહ હતા, જેણે એવી ગર્જના કરી, એની જ્ઞાન ગર્જનાથી જ મહાવીર શાસન ઉપર છવાયેલા મોના વાદળ ખેર વિખેર થઈ ગયા. એકલા હાથે પોતાના સ્વરૂપની અંદરમાં રહીને પોતાના સ્વભાવની વાત કરતા કરતા ભરતક્ષેત્રની અંદરમાં મહાવીર શાસન ધોરીમાર્ગ ઉપર પુનઃ પ્રવાહિત કર્યું. ખરેખર ગુરુદેવશ્રીનું એક પ્રવચન સાંભળીએ અને એની અંદરમાં જૈન શાસન 12 અંગ અને 14 પૂર્વનો નિચોડ આવે અને એનો એક પંક્તિની વાત જો સમજાઈ જાય કે આત્મામાં અકાર્ય કારણ નામનો ગુણ છે, રાગનો કાર્ય અને રાગનું કારણ ભગવાન આત્મા નથી, તો રાગ આવે છે ક્યાંથી? તો ગુરુદેવ શ્રી કે અધરથી આવે છે, પર્યાયમાં અધરથી આવે છે. કારણ કે આત્માની અંદરમાં એવો કોઈ ગુણ જ નથી કે રાગનો જન્મ થાય એવી વસ્તુ વ્યવસ્થાને સમજતા, વસ્તુ વ્યવસ્થાનું લક્ષ્ય કરતા સમ્યક દર્શન થાય થાયને થાય જ એવું અદ્ભુત વિધાન કરતા કર્મ અધિકારની 72મી ગાથામાં આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સાંભળ્યું. ખરેખર જીવે બે પદાર્થની વચ્ચે કરતા કર્મ સંબંધ સ્થાપ્યા છે. બે પદાર્થની વચ્ચે ન સ્થાપે તો બે સ્વભાવની વચ્ચે સ્થાપે છે. જ્યારે ભગવાન આત્મા અકાર્ય કારણ સ્વભાવી હોવાને કારણે, અકર્તા સ્વભાવી હોવાને કારણે દ્રવ્ય અને પર્યાયની વચ્ચે કાર્ય કારણની કોઈ વ્યવસ્થા જ નથી. પર્યાય હું પરમાત્મા છું એમ કીધું એટલે એણે દ્રવ્યનું લક્ષ્ય કર્યું એમ કહેવાય છે. પણ દ્રવ્યમાંથી કાંઈ આવ્યું છે પર્યાયમાં એમ નથી. પર્યાયની અંદરમાં જે કાર્ય થાય છે એની સ્વતંત્રતા છે, એની યોગ્યતા છે, એની ક્રમબદ્ધતા છે, એની ક્રમ નિયમિતતા છે, કે એ પરિણામ પોતે સ્વતંત્રપણે નિર્ણય કરે છે કે હું પરમાત્મા છું. પર્યાયે પર્યાયપણું ન સ્વીકારીને પર્યાયે દ્રવ્યપણું સ્વીકાર્યું. જ્યારે પર્યાય દ્રવ્યપણું સ્વીકારે છે ત્યારે એ દ્રવ્ય ભાવે પરિણમી જાય છે. બસ આટલી જ વાત છે. ખરેખર જીવે અનંતકાળની અંદરમાં ખૂબ મહેનત કરી છે, ખૂબ પરિશ્રમ કર્યો છે, પણ સાચી દિશામાં એક કદમ ઉપાડ્યું નથી, એક કદમ. કારણ કે ભરતક્ષેત્રના મુમુક્ષુ જીવો ગુરુદેવને મળવા પશ્ચાત જે જગ્યાએ અત્યારે ઊભા છે ત્યાંથી ભગવાન આત્મા ફક્ત 2 કદમ દૂર છે. એનો સાચો નિર્ણય અને એની યથાર્થ સમજણ આ હોય તો તત્ સમયમાં અનુભૂતિ થાય એવો આજનો યુગ છે, એવો આજનો કાળ છે. ફક્ત એને પોતાના અંતરંગની અંદરમાં ભગવાન આત્માને સ્થાપવાના છે. એને સ્થાપ્યા નથી, એને ભગવાન બનવું છે, પણ ભગવાન છું એવી સ્થાપના અંતરંગમાં નથી કરી. એ સ્થાપના કરે કે હું ભગવાન છું, તો ભગવાન છું એને કાંઈ કરવાનું કાંઈ ન હોય, ભગવાન છું એનો કરતા કોઈ ન હોય, ભગવાન છું એ કોઈ કર્મનું કોઈ કારણ ન હોય, ભગવાન છું એ પોતાથી સંપૂર્ણ હોય, ભગવાન છું એ પોતાથી કૃત્ય કૃત્ય હોય, ભગવાન છું એ સ્વભાવથી છે, સ્વભાવથી છે એટલે અનાદિ અનંત છે, અનાદિ અનંત છે એટલે નિત્ય છે, નિત્ય છે એટલે ધ્રુવ છે, એવી વસ્તુ અંતરંગની અંદરમાં હાજરા હજુર છે, એ હું છું એટલો વિશ્વાસ કરે એનું નામ સમ્યક દર્શન. જે રાગને એ તોડવાનો, સમાપ્ત કરવાનો, મટાડવાનો પ્રયત્ન કરે છે એની સાથે જીવને કોઈ સંબંધ નથી, કારણ કે રાગની અંદરમાં ચેતનતાનો કોઈ અંશ નથી, એ જડત્વનો અંશ છે. કારણ કે રાગ જ્ઞાનને પણ નથી જાણતો અને રાગ રાગને પણ નથી જાણતો, તો એ રાગ છે એ જડભાવ છે, અને એ જડભાવ હોવા છતાં પણ મારામાં થાય છે એવું અજ્ઞાન એનું અનાદિકાળથી ચાલ્યું આવે છે. ચેતનના પરિણામની અંદરમાં જળભાવનું પરિણમન સંભવે કેવી રીતે? થોડોક બુદ્ધિપૂર્વક વિચાર કરે તો નિર્ણય ઉપર આવી શકે એમ છે કે રાગ જે થાય છે એ જીવમાં થાય છે કે જીવમાં નથી થતો. જો જીવમાં થતો હોય તો એ જીવનો સ્વભાવ હોવો જોઈએ, અને એ જ્ઞાન જીવનો સ્વભાવ છે તો આત્મામાં જ્ઞાન થાય છે, જાણવું દેખવું થાય છે, પણ રાગ તો થતો જ નથી, એ જળમાં થાય છે, એ વિશ્વાસ જીવને આવતો નથી, અને એને એકત્વ બુદ્ધિ થાય છે, ભ્રાંતિ થાય છે કે રાગ મારામાં છે. પ્રભુ, રાગ ત્રણ કાળમાં જીવમાં નથી થતો, તને ભ્રાંતિ થઈ છે કે મારામાં થયું છે, તને એકત્વ બુદ્ધિ થઈ છે કે હું રાગી છું, પણ થયો છે તો એ જળમાં, જે અંશ જ તારામાં નથી, તારામાંથી આવ્યો નથી, તું એનું કારણ નથી, તું એનું કાર્ય નથી, તો એ શું કરે પોતાના અંતરંગની અંદરમાં? જેવો પોતાનો ભગવાન આત્મા છે એવો એ સ્થાપે, અને સ્થાપના કરવાની છે ફક્ત કે હું પરિપૂર્ણ પરમાત્મા છું, એવી સ્થાપનાનું નામ સમ્યક દર્શન છે. જે સમ્યક દર્શન ભરતના ભવ્ય જીવને કઠિન લાગે છે, પ્રભુ તું વસ્તુને વસ્તુના સ્વભાવથી નથી જોતો, વસ્તુને વસ્તુના સ્વભાવથી જોતો, એ સ્વભાવથી પરિપૂર્ણ છે, સ્વભાવથી ભગવાન છે, સ્વભાવથી કૃત્ય કૃત્ય છે, સ્વભાવથી અનાદિ અનંત એક છે, સ્વભાવથી અનાદિ અનંત શુદ્ધ છે, સ્વભાવથી અનાદિ અનંત પરિપૂર્ણ છે, સ્વભાવથી અનાદિ અનંત જ્ઞાન દર્શનમય છે, તેવી વસ્તુ પડી છે અનાદિ અનંત. એની અંદરમાં કોઈ પણ અશુચિ અશુદ્ધતા એ ભગવાન આત્માને સ્પર્શતી નથી. અને પ્રભુ, એ પર્યાયની અંદરમાં, જે પર્યાયની અંદરમાં અશુચિ છે, એ પર્યાયની અંદરમાં ખરેખર જ્ઞાન થાય છે, એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાય છે, એ જ્ઞાનમાં જ્ઞાયકને ન જોતા પરની સમૂહ જોઈને એમાં એકત્વ બુદ્ધિ કરીને હું રાગી, એવી તને ભ્રાંતિ થઈ છે. ભ્રાંતિ છોડીને બીજું કાંઈ જ નથી થયું, બીજું કાંઈ થઈ શકતું નથી જીવમાં. હું રાગી એમ માનતા જો રાગ જીવની પર્યાયમાં આવી જાય તો જીવ જળ થઈ જાય, અને રાગી છું એવું માનતા પણ જ્ઞાન ન થાય તો જ્ઞાયક જળ થઈ જાય. તારી માન્યતા ગમે તેવા પ્રકારની હોય એનાથી વસ્તુની વ્યવસ્થામાં કાંઈ ફરક નથી પડતો. જે શુદ્ધ છે એ શુદ્ધ છે, જે જ્ઞાન દર્શનમય છે એ જ્ઞાન દર્શનમય છે, જે પરિપૂર્ણ છે એ પરિપૂર્ણ છે. તો થયું શું? કાંઈ જ નથી થયું, વિપરીતતા થઈ શેની માન્યતાની. હવે કરવાનું શું છે? સાચી માન્યતા કર, જેવો તું છે એવો નિર્ણય કર, તેનું નામ સમ્યક દર્શન છે. બાકી આ ગાથાની અંદરમાં, 46મી ગાથાની અંદરમાં ગુરુદેવ શ્રી એક વાતનો એકરાર કરે છે કે ભાઈ, પરમાર્થ ભગવાન ત્રિકાળી નાયક આત્માની દ્રષ્ટિ વિના સમ્યક દર્શન થતું નથી, નિશ્ચયના આશ્રયે જ સમ્યક દર્શન થાય છે. હવે રાગાદી જીવમાં છે તો કે ના, રાગાદી જીવ ત્રિકાળી જે જીવ જે છે એમાં રાગાદી નથી, પર્યાયની અંદરમાં અજ્ઞાનતાથી એને જોવામાં આવે છે, એનું નામ વ્યવહાર છે. વ્યવહાર કેટલું કેટલો વ્યવહાર છે જો એનું આપણે જો વર્ણન કરીએ તો ખરેખર આત્મા શુદ્ધ છે એવું કથન જે છે, આત્મા શુદ્ધ છે એવું જે કથન જે છે એ વ્યવહાર છે. જેવો આત્મા છે એવા આત્માનું વચન, એવા આત્માનું કથન એ વ્યવહાર છે. આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે એ વ્યવહાર છે. આત્મામાં સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્રની પર્યાયો ઉત્પન્ન થાય છે એ વ્યવહાર છે. એનાથી આગળ વધીને વિપરીતતાની અંદરમાં જાય તો રાગ થાય છે એ વ્યવહાર છે. અને વ્યવહાર જે છે એ મારામાં થાય છે એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ શું છે? જેવો પોતે છે એવો પોતાને ન માને, જેવો પોતે છે એવો પોતાને ન સમજે, જેવો પોતે છે એવો એનો નક્કી કરીને નિર્ણય ન કરે, અને જેવો નથી એવો માને, એનું નામ મિથ્યાત્વ. આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે તો આ ગુણભેદ છે. હવે વસ્તુની અંદરમાં ગુણભેદ છે કે નથી? નથી. હવે આ વસ્તુમાં ગુણભેદ નથી, નહીં, ગુણભેદ મારામાં છે એમ માનવું એ મિથ્યાત્વ છે. વાત ખોટી નથી, વાત સાચી છે, પણ એ છે કેવી રીતે? અનંત ગુણાત્મક એક વસ્તુ છે તો એ એક ભાવે રહેલી છે. એ અનંત ગુણ અનંત ભાવે રહેલા નથી. ભાઈ અનંત ગુણાત્મક એક વસ્તુ હોવા છતાં પણ એને એક વસ્તુ ન માનીને એની અંદરમાં અનંતતા એટલે ભેદને જોવા, ભેદને માનવા. અને નિયમ એ છે કે જ્યાં ભેદ છે ત્યાં મન છે, જ્યાં ભેદ છે ત્યાં વિકલ્પ છે, જ્યાં ભેદ છે ત્યાં પર્યાય દ્રષ્ટિ છે. અને આ જીવની પરિસ્થિતિ સદાય બની રહી છે અને વસ્તુને અભેદ ભાવે જોઈ જ નથી, કે વસ્તુ સ્વભાવથી અભેદ છે. જે સ્વભાવથી અભેદ છે એને એક ભાવે, હું એક શુદ્ધ સદા આરૂપી, તમતરમી ગાથા આવશે, હું એક શુદ્ધ મમત્વહીન જ્ઞાન દર્શનથી પૂર્ણ છું, એવો સ્વભાવ છે પ્રભુ. પૂર્ણ 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 એવો સ્વભાવ છે. એવો સ્વભાવ ન જોતા અન્ય રૂપ જોવો, ભેદરૂપ જોવો, ગુણગુણીના ભેદરૂપ જોવો, દર્શન જ્ઞાન ચારિત્રના પર્યાય ભેદોથી જોવો, આશ્રવ બન સમર નિજરા મોક્ષના પર્યાય ભેદોથી જોવો. એવી વસ્તુ નથી. તો સંયોગની અંદરમાં શું ઘટના ઘટી છે એનું જ્ઞાન કરવા માટે વ્યવહારથી વાત કહેવામાં આવે છે. પણ વસ્તુ એવી નથી, નથી ને નથી. જેવી વસ્તુ છે વ્યવહાર શું છે? જ્ઞાન કરાવવા માટે છે કે ભાઈ તારા પરિણામની અંદરમાં આ દોષ થયો છે. પણ હવે તું એને જ લઈને બેસી જા તો એ મિથ્યાત્વ છે. પ્રભુ એનું જ્ઞાન કરીને તું જેવો છે એવો નિર્ણય કર, દોષ છે એનો દોષનો સ્વીકાર કર. પણ સ્વભાવ નિર્દોષ છે કે નહીં, અને અનાદિ અનંત નિર્દોષ છે કે નહીં, અને અનાદિ અનંત પરિપૂર્ણ ભગવાન છે કે નહીં, અને એ જ્યારે છે અખંડ એક અભેદ સ્વભાવથી છે તો એ હું છું એવો નિર્ણય કર, એ વાત પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે. ખરેખર આ વ્યવહાર છે ને એ જીવની પર્યાયમાં છે, જીવ દ્રવ્યની અંદરમાં નથી. ત્રિકાળ દ્રવ્યની અંદરમાં ત્રિકાળ એનો અભાવ છે. અસુચિનો ત્રિકાળ અભાવ, ગુરુદેવ કીધું અત્યારે પ્રવચન કે અસુચિનો ત્રિકાળ અભાવ છે. શુભ ભાવનો ત્રિકાળ અભાવ છે, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય એનો ત્રિકાળ અભાવ છે. એ વસ્તુ જ પોતાની નથી, એ સ્વભાવ જ પોતાનો નથી, એવો કોઈ ગુણ જ નથી કે એ રૂપે પરિણમે. એનો સ્વભાવ જ એવો છે કે જ્ઞાન દર્શન રૂપે પરિણમે, જાણનાર દેખનાર રૂપે પરિણમે, એવો એનો સ્વભાવ છે. એવો સ્વભાવ નથી જોતો માટે એની વિપરીતતા રહે છે. અને વિપરીતતાની અંદર પછી એવું એને સમજાય છે કે એ પર્યાય આત્મા તરફ વળે છે તો સમ્યક દર્શન થાય છે, તો આપણે પર્યાયને આત્મા તરફ વાળીએ. પર પદાર્થથી હટે છે તો એ પર્યાયની અંદરમાં પર્યાયને સ્વભાવ તરફ વાળવા માટે રોકાય છે કે પ્રયોગ કરવાથી આત્માની અનુભૂતિ થશે, પર્યાયને આત્મા તરફ વાળવાથી અનુભૂતિ થશે. પણ કોઈને કોઈ હિસાબે એને પર્યાયનું કર્તૃત્વ છૂટતું નથી. અકર્તા સ્વભાવ છે, એ અકર્તા સ્વભાવને અકર્તા ભાવે ન જોઈને મારે અનુભવ કરવો છે, મારે સમ્યક દર્શન કરવું છે, મારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવા છે. તો પ્રભુ તું દર્શન જ્ઞાન ચારિત્રની મૂર્તિ છું એ વાત ક્યાં જશે? કારણ કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર એ તો ધર્મ છે, અને ધર્મ ધર્મીના લક્ષ્ય ધર્મનો જન્મ થાય છે. હું ધર્મી છું એવા લક્ષ્ય એટલે હું ભગવાન આત્મા છું એવા લક્ષ્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ફળરૂપ પરિણમન સહજમાં વગર પ્રયત્ને વગર પુરુષાર્થે વગર મહેનતે એનો જન્મ થાય છે. પુરુષાર્થ છે તો શું છે? પોતાનો ત્રિકાળી સ્વભાવની અંદરમાં અહમ કરવું, હું પણ કરવું, એની સમજણ કરવી, એનું શ્રદ્ધાન કરવું, એનું જ્ઞાન કરવું, એ એનું કર્તવ્ય છે. એ નથી કરતો અને એ પર્યાયને વાળવાનો પ્રયત્ન કરે છે. પર્યાયની અંદરમાં અશુદ્ધતાને ટાળવાનો પ્રયત્ન કરે છે, પણ એની અંદરમાં શુદ્ધતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. એ અશુદ્ધતાને ટાળવું અને શુદ્ધતા પ્રગટવું એ બંને સહજમાં થતી વ્યવસ્થા છે. શુદ્ધતા થાય છે તો અશુદ્ધતાનો જન્મ જ નથી થતો, એને અશુદ્ધતા ટાળી એવું કહેવામાં આવે છે. એટલે વ્યવહારના જેટલા પણ વચનો છે ને એવું વ્યવસ્થિત વ્યવસ્થા નથી. જેવું ન હોય એવું કે એનું નામ વ્યવહાર. બીજાને બીજાનું કે આત્માના પરિણામમાં રાગ થાય છે એવું જે કે છે એ વ્યવહાર. આશ્રવ થાય છે એ વ્યવહાર. આશ્રવના નિમિત્તે બંધ થાય છે એ વ્યવહાર. એ બંધના નાશનો ઉપાય છે મોક્ષ માર્ગ, એ વ્યવહાર. એ મોક્ષ માર્ગની પરિપૂર્ણતા થઈને મોક્ષ થાય છે એ વ્યવહાર. નિશ્ચય શું? તો એક શુદ્ધાત્મા જે છે, એક ભગવાન આત્મા જે છે, પછી નિશ્ચય છે. ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રી એમ કે છે, પરમાર્થ ભગવાન ત્રિકાળીક નાયક આનંદકંદ પ્રભુ ત્યાં દ્રષ્ટિ સ્થાપ તો તને સમ્યક દર્શન થાય, એ વિના સમ્યક દર્શન નથી થતું. એ વિના નથી થતું, એ છોડીને બીજો કોઈ ઉપાય નથી સમ્યક દર્શનનો. પ્રભુ તને આજે સમજાય, કાલે સમજાય કે અનંત કાળે સમજાય, માર્ગ આટલો છે. ત્રિકાળી ધ્રુવ તત્વની અંદરમાં દ્રષ્ટિ સ્થાપતા હું શુદ્ધ પરમાત્મા છું, પરિપૂર્ણ પરમાત્મા છું એવી દ્રષ્ટિ સ્થાપતા સમ્યક દર્શન થાય, થાય ને થાય. એકચ્યુઅલી સમ્યક દર્શનની પરિભાષા શું છે? સમ્યક એટલે સાચું અને દર્શન એટલે દેખવું. સમ્યક એટલે સાચું અને જ્ઞાન એટલે જાણવું. જેવું પોતે છે એવું જાણવું અને દેખવું એનું નામ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન. હવે પોતે જ્ઞાયક છે એ પોતાને જ્ઞાયક જાણે અને માને એનું નામ સમકી. વિકલ્પ નહીં, સ્વભાવથી નિર્વિકલ્પ, નયાતીત વસ્તુ, કોઈ નહીંથી નહીં, કોઈ અપેક્ષાઓથી નહીં, કોઈ વિવિક્ષાઓથી નહીં, કોઈ સાપેક્ષતાથી નહીં, નિરપેક્ષતાથી પરિપૂર્ણ પરમાત્મા. અને પર્યાય પણ નિરપેક્ષતાથી એક સમયનું સત. એ પર્યાય ને દ્રવ્યનું આલંબન છે એ વ્યવહારનું વચન છે. પર્યાય સ્વતંત્ર છે હું પરમાત્મા છું એવો જયઘોષ કરવા માટે. કે પર્યાય એમ નથી કહેતી કે હું પર્યાય દ્રવ્યનું લક્ષ કરું છું. પર્યાય એમ કહે છે કે હું ધ્રુવ છું. ત્યારે પર્યાયે પર્યાયપણું ન સ્વીકાર્યું, પર્યાયે દ્રવ્યપણું સ્વીકાર્યું. અને દ્રવ્યપણું સ્વીકારીને એમાં અહમ કરતા અનુભૂતિ થાય, થાય ને થાય જેવો નિયમ છે. દ્રવ્યના લક્ષ્ય અનુભૂતિ થાય, પર્યાયના લક્ષ્ય રાગ થાય, પર્યાયના લક્ષ્ય દુઃખ થાય, આકુળતા થાય. પણ જે વસ્તુ આત્માની અંદરમાં છે જ નહીં એના આધારે એ સુખને પ્રાપ્તિનો પ્રયત્ન કરે, રાગાદી ભાવ છે જ નહીં એને ટાળવાનો પ્રયત્ન કરે, વિતરાગ સ્વભાવી પોતે છે અને વિતરાગતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે, શુદ્ધ સ્વભાવી પોતે છે અને શુદ્ધતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે. તો એ જ્યારે શુદ્ધ સ્વભાવી છે અને શુદ્ધતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ શુદ્ધ સ્વભાવનો અનાદર કરે છે ત્યારે શુદ્ધતા પ્રગટ કરવાનો ભાવ ઉત્પન્ન થાય છે. જ્ઞાનમય પરમાત્મા છે, દર્શનમય પરમાત્મા છે, આખી વસ્તુ છે ને. ઈચ્છ્યા ન હોય તમે કે મને સમ્યક જ્ઞાન કરવું છે. પ્રભુ એ સહજમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા છે, એના પ્રયત્ન હોતા જ નથી. ફળ માટેનો કોઈ દિવસ કોઈને પ્રયત્ન હોતો જ નથી. એણે અનાદિકાળથી પ્રયત્ન કર્યો સમ્યક દર્શન પ્રગટ કરવાનો. એ પર્યાયની કર્તા બુદ્ધિ છે, એ પર્યાયનું એકત્વ છે, એ પર્યાયની દ્રષ્ટિ છે, એ પર્યાયનું લક્ષ્ય છે, એ પર્યાયની નજર છે. પર્યાયમાં હું પણ છે અને એ સ્થિતિની અંદરમાં આત્માનું લક્ષ્ય થઈ શકતું નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી એમ શા માટે કહે છે કે ભાઈ પ્રમાણથી એક સત્તા છે અને નહીંથી બે સત્તા છે. આખી વસ્તુને જુઓ તો દ્રવ્ય ગુણ પર્યાય એક સત્તા છે, પ્રમાણ સત્તા છે. પણ જ્યારે ભેદ જ્ઞાનનો પ્રશ્ન આવે, દ્રષ્ટિના વિષયનો પ્રશ્ન આવે, ત્યારે નહીંથી બે સત્તા છે. દ્રવ્ય ભિન્ન સત્તા છે, પર્યાય ભિન્ન સત્તા છે. અને એ પર્યાય ભિન્ન સત્તા છે માટે નિયમસાર પરમાગમની અંદરમાં એને પરદ્રવ્ય અને અદ્રવ્ય કીધું. 50મી ગાથાની અંદર મેં એને પરદ્રવ્ય અને અદ્રવ્ય કીધું. શા માટે? કારણ કે જ્યાં સુધી તને પર્યાયનું લક્ષ્ય રહેશે ત્યાં સુધી વિકલ્પનો જન્મ થશે. વિકલ્પનો જન્મ થશે એટલું નહીં, પર્યાયની કરતા બુદ્ધિ રહેશે. જ્યાં સુધી પર્યાયની કરતા બુદ્ધિ રહેશે ત્યાં સુધી મારે આત્માને જાણવો છે, આત્માનો અનુભવ કરવો છે એવી જ્ઞાતા બુદ્ધિ રહેશે. ત્યારે હું જાણનાર જ્ઞાન અને જ્ઞાયક મારું જ્ઞેય એવા જ્ઞાન જ્ઞેયનો સંકર દોષ ઉભો રહેશે. અને જ્યારે વાસ્તવિકતા તો એ છે કે આ વિશ્વની અંદર મારું કોઈ જ્ઞેય જ નથી, મારે કોઈની સાથે કરતા કર્મ સંબંધ છે જ નહીં, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ નહીં, વ્યવહારમાં સ્થાપશે ગુરુદેવ નિમિત્ત નૈમિત્તિક સંબંધ. વાસ્તવિકતાથી જોવામાં આવે તો દ્રવ્ય પણ ઉપાદાન અને પર્યાય પણ ઉપાદાન, દ્રવ્ય ત્રિકાળ ઉપાદાન અને પર્યાય ક્ષણિક ઉપાદાન. પર્યાય પોતાની યોગ્યતાથી પરિણમે છે, દ્રવ્ય પોતાથી ત્રિકાળ શુદ્ધ છે. તો કોને કોની અપેક્ષા છે, કોને કોની પરાધીનતા છે, કોને કોનું આલંબન છે, એ પર તરફ વળેલી હતી, સ્વ તરફ વળી એટલે એને દ્રવ્યની સન્મુખતા થઈ, દ્રવ્યનો અનુભવ કર્યો, દ્રવ્યના લક્ષ્ય અનુભવ રૂપે પરિણમે, એવા વ્યવહારના વચનો છે. ખરેખર પર્યાય તો એક સમયનું સત છે, એને ક્યાં કોઈની આવશ્યકતા છે. ને એવો પર્યાય સ્વભાવ જાણીને, એવી પર્યાયની વ્યવસ્થા જાણીને એ જો દ્રવ્ય ઉપર ન આવે, દ્રવ્યની દ્રષ્ટિ ન થાય, હું દ્રવ્ય છું, પરમાત્મા છું, એવો નિર્ણય ન થાય તો ધૂળ પડી જીવનની અંદર. ગુરુદેવની આવી ઉર્ધ્વવાણી, ઉગ્રવાણી, જે હર સમય એમ કે ભાઈ આશ્રમને તારે અભાવ કરવો છે એવું છે જ નહીં, એ તારામાં થતા જ નથી, તારામાં જ્ઞાન થાય છે અને હું જ્ઞાયક છું એવું નક્કી કરે છે તો જ્ઞાન સંકિત રૂપે પરિણમી જાય છે. બસ વાત આટલી છે. ઓલો બધો તો વિસ્તાર છે બહારનો, ભેદોનો વિસ્તાર છે કે કોઈ જીવ કોઈ જગ્યા, કોઈ જીવ કોઈ જગ્યા, કોઈ જીવ કોઈ જગ્યા ઉભો છે, ત્યાંથી કરુણાવાસ ઉપાડીને સ્વભાવમાં લાવવા માટે ભેદોથી બધા કથન કરવામાં આવ્યા છે. પણ વાસ્તવિકતા શું છે? જે ભગવાન છે તે ભગવાન છે અને ભગવાન થવાનું નથી. જે ભગવાન થાય છે એ પોતાની યોગ્યતાથી ભગવાન થાય છે. ભગવાન થાવ એવી ભાવના પામર દ્રષ્ટિ છે. શું કહે છે ગુરુદેવશ્રીના 76 નંબરના પ્રશ્ન પર છે. છતાં ત્યાં કહ્યું છે ને 8મી ગાથામાં વ્યવહાર નીતિ જણાવ્યું છે, પણ સાંભળનારને અને કેનારને એ વ્યવહાર અનુસરવા લાયક નથી. કથન વ્યવહારથી હોય છે, વ્યવહારથી સમજાવાય છે, બીજો કોઈ ઉપાય ન હોવાને કારણે ભેદ પાડીને, ભેદને ઉપજાવીને વ્યવહારથી સમજાવવા માટે બધા વ્યવહારનીના કથનો હોય છે. મ્લેચ્છને મ્લેચ્છની ભાષામાં, અનાર્યને અનાર્યની ભાષામાં સમજાવવામાં આવે છે, પરંતુ એ અનુસરવા લાયક છે કે નહીં, આદર અને સત્કાર કરવા લાયક છે કે નહીં? ભાઈ આ તો નિશ્ચય અને વ્યવહાર બે છે. પરમાર્થને પમાડનાર છે એમ નહીં, પણ પરમાર્થનો કેનાર છે. દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા, પણ છતાંય વ્યવહારથી કહ્યું, પણ શ્રોતાને અને કેનારને એ વ્યવહાર અનુસરવા લાયક નથી. દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા, એ વ્યવહાર શ્રોતાને અને વક્તાને અનુસરવા લાયક નથી. કયો વ્યવહાર? દર્શન જ્ઞાન ચારિત્ર તે આત્મા, એ વ્યવહાર અનુસરવા લાયક નથી. બીજાની તો વાત જ ક્યાં કરવી? યાદ વ્યવહાર અપરમાર્થભૂત છે, પણ એ પરમાર્થને બતાવનારો છે માટે કહેવામાં આવ્યું છે. પણ જ્યાં સુધી તું અપરમાર્થ પર દ્રષ્ટિ રાખીશ તેનાથી પરમાર્થની પ્રાપ્તિ નહીં થાય. પરમાર્થની પ્રાપ્તિ પરમાર્થના લક્ષ્ય જ થશે, પરમાર્થની દ્રષ્ટિએ જ થશે. ત્યાં તું દ્રષ્ટિ સ્થાપ તો તને સમ્યક દર્શન થાય, થાય ને થાય, એ નિયમ છે. સમ્યક દર્શન જેને પ્રગટ કરવું છે એને સમ્યક દર્શન ન થાય, ન થાય ને ન થાય, એ નિયમ છે. વાત તો એને છે ને એ સમજવી પડશે કે પર્યાય દ્રષ્ટિ અનાધિકાળથી એની શા માટે રહી, પર્યાયની અંદરમાં ફેરફાર કરવાનો અભિપ્રાય એનો શા માટે થયો? સમ્યક દર્શન કરવાની વાત સાચી છે, સંસારના અભાવની વાત સાચી છે, સારી છે, પણ ક્યારે? જ્યારે આ માર્ગમાં પ્રવેશ કરે છે ત્યારે. માર્ગમાં આગળ વધતા 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 કોને વ્યવહાર કીધો તો કે રાગ થાય છે એ વ્યવહાર, એનાથી આગળ કીધું જ્ઞાન દર્શન ચારિત્ર થાય છે એ વ્યવહાર, એનાથી આગળ જ્ઞાન દર્શન ચારિત્ર તે આત્મા, આ બધા વ્યવહાર છે. એ જેમ જેમ આગળ વધતો જાય છે એમ એમ સ્વભાવની સમીપ જતો જાય છે તો કે હું પરમાત્મા છું એમ કેવું એ વ્યવહાર છે? બધા વ્યવહારના ભેદો છોડાવી 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 જેવો પોતાનો સ્વભાવ છે એવો વિકલ્પ, એ પણ વ્યવહાર છે. એનાથી પણ છોડાવે છે, પ્રભુ તું સ્વભાવથી શુદ્ધ છો ને, સ્વભાવથી પરિપૂર્ણ છો ને, તો તું અપેક્ષાથી વ્યવહાર નહીં શા માટે જોવે છે? વસ્તુ વ્યવહાર નહીંથી વસ્તુ શુદ્ધ નથી, વસ્તુ નિશ્ચય નહીંથી શુદ્ધ નથી, વસ્તુ સ્વભાવથી શુદ્ધ છે. વસ્તુ સ્વભાવથી શુદ્ધ છે એમ જે કે છે એ નિશ્ચય નહીં છે, અને પરિણામની અંદરમાં રાગાદી અશુદ્ધતા છે એમ જે કે છે એ વ્યવહાર નહીં છે. પણ જો તે એમ કીધું કે નિશ્ચય નહીંથી આત્મા શુદ્ધ છે તો એનો અર્થ એમ થયો કે વ્યવહાર નહીંથી આત્મા અશુદ્ધ છે. પ્રભુ નહીંથી આત્માને નહીં જોતો. જેમ વ્યવહાર નહીંનો પક્ષ મિથ્યા દર્શનનું કારણ છે, એમ નિશ્ચય નહીંનો પક્ષ પણ મિથ્યા દર્શનનું જ કારણ છે. એ વાત અલગ છે કે નિશ્ચય નહીં જેવી વસ્તુ છે એવી વસ્તુ બતાવે છે, પણ એનો જો પક્ષ રહી જાય અને સ્વભાવને પડખે ન ચડે તો એ નિશ્ચય નહીંનો પક્ષ પણ મિથ્યા દર્શન છે. કારણ કે અનંત કાળમાં અનંત વખત દ્રવ્યલિંગી મુનિ થયો તો એની અંદરમાં નિશ્ચય નહીંનો પક્ષ પણ એને રહી ગયો છેલ્લે છેલ્લે. એ નિશ્ચય નહીંથી વસ્તુને શુદ્ધ જોવા માંડ્યો. પ્રભુ નિશ્ચય નહીંથી વસ્તુ શુદ્ધ નથી, વસ્તુ સ્વભાવથી શુદ્ધ છે, અને સ્વભાવથી શુદ્ધ છે એવું જે કે છે એનું નામ નિશ્ચય નહીં છે. નિશ્ચય નહીંથી શુદ્ધ નહીં, સ્વભાવથી શુદ્ધ એવું જે કે એનું નામ નિશ્ચય નહીં. વસ્તુ જેવી છે એવી બતાવે એનું નામ નિશ્ચય નહીં. પરંતુ નિશ્ચય નહીંથી વસ્તુને ન જો, વસ્તુને સ્વભાવથી જો. સ્વભાવથી જોતા વસ્તુનો અપૂર્વ પક્ષ આવે આવે ને આવે, અને અપૂર્વ પક્ષ આવીને પક્ષાતિક્રાંત થાય થાય ને થાય એવો નિયમ છે. ગુરુદેવશ્રીએ બધા સિદ્ધાંતો આપણને ટંકોત્કીર્ણ કરીને બતાવ્યા છે. હવે ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, છઠ્ઠું ગુણસ્થાન એવા પર્યાયના ભેદો છે એ બતાવે કેવી રીતે, તો બતાવવા માટે એ પર્યાયમાં એ વ્યવહારથી ભેદોને બતાવવામાં આવ્યા છે. પણ છે એ અપરમાંથી આલંબન લેવા યોગ્ય નથી, જાણવા યોગ્ય છે. જાણવા માટે કયા છે? આદરવા માટે નથી કયા, અનુસરવા માટે નથી કયા, સત્કાર કરવા માટે નથી કયા, સન્માન કરવા માટે નથી કયા. જાણીને પ્રભુ છોડી દે છે. જીવે એક વખત પણ એણે વાતનો નિર્ણય નથી કર્યો કે ભાઈ પર્યાય જે છે એ જે પરમાર્થ તત્વ જે છે એમાં છે કે નહીં, તો કે નથી. પર્યાયમાં દ્રવ્ય આવે છે કે નહીં, તો કે નથી આવતું. પર્યાય દ્રવ્યમાં જાય છે કે નહીં, તો કે નથી જતું. તો કે પર્યાયની અંદરમાં શું થાય છે? તો કે પર્યાયની અંદરમાં પર્યાયનો જ્ઞાયક, પર્યાયની અંદરમાં પર્યાયનો આત્મા પોતાના સામર્થ્યથી પોતાના પુરુષાર્થથી એને પોતાના રચેલા આત્માનો પર્યાય અનુભવ કરે છે. જાણવું એ પર્યાયનો સ્વભાવ છે ને. એમાં જ્ઞાયક જણાય છે, તેને જે પોતે રચેલો જ્ઞાયક જે છે, ત્રિકાળ જ્ઞાયક નહીં, પર્યાય પોતાના સામર્થ્યથી પોતામાં રચેલો જે જ્ઞાયક છે એ જ્ઞાયક નહીં, વેદે છે. અને એ સમયે નિર્વિકલ્પતા છે, વિકલ્પ નથી. એટલે આ પર્યાયનો જ્ઞાયક કે દ્રવ્યનો જ્ઞાયક એવો ભેદ નથી. જે અનુભવાય છે તે જ્ઞાયક છે, જે વેદનમાં આવી રહ્યો છે તે જ્ઞાયક છે, જે અનુભૂતિમાં આવે છે તે આત્મા છે. એ સમય બસ એટલું છે, કારણ કે નિર્વિકલ્પતા છે, કારણ કે ભેદ વિકલ્પ નથી, કારણ કે અભેદ પરિણમન છે, અભેદ વસ્તુ છે, અભેદ દ્રષ્ટિ છે, અભેદ પરિણમન છે, અભેદ સ્વસંવેદન છે. અને વ્યય પણ થયો પર્યાયનો અભેદ ભાવે. એટલે બસ અનુભૂતિમાં આત્મા છે, પોતે છે બસ. પરંતુ વાસ્તવિકતાથી જોવામાં આવે, એ અનુભૂતિનો સમય પૂરો થઈને વિકલ્પમાં આવે તો એ પર્યાયમાં આત્મા આવતો નથી. એટલે સોગંદી સાહેબ કહે છે કે પર્યાય પરિણામ ગયા ઓર મેં યુ કા યુ રહી ગયા. આનંદની પર્યાય પરિણમી ગઈ અને હું એવો ને એવો રહી ગયો. ચિદાનંદ ચૈતન્ય જ્ઞાન ઘન બિંબને જોવાનું વિધાન પૂજ્ય ગુરુદેવશ્રીએ અલૌકિકમાં અલૌકિક. એક વાત તમે જો આખા પ્રવચનની અંદરમાં, તું દ્રવ્યની દ્રષ્ટિ કર, દ્રવ્યની નજર કર. એ દ્રવ્યની દ્રષ્ટિ અને દ્રવ્યની નજર એ શું છે? હું દ્રવ્ય છું એ દ્રવ્યની દ્રષ્ટિ છે, હું પરમાત્મા છું એ દ્રવ્યની દ્રષ્ટિ છે. એવી દ્રષ્ટિ એણે કોઈ દિવસ નથી કરી, અને એવી દ્રષ્ટિ નહીં, અને કરી છે તો વિકલ્પમાં કરી છે, ચિંતનમાં કરી છે, મનનમાં કરી છે, ઘોલનમાં કરી છે. અને એનો હેતુ શું છે? સમ્યક દર્શન થાય. એટલે હું પરમાત્મા છું એવું ચિંતન એનું સાચું પણ હોય તો પણ હેતુ સમ્યક દર્શન થાય એવો હોવાને કારણે, એ પર્યાય દ્રષ્ટિ હોવાને કારણે, એ પર્યાયનું લક્ષ્ય હોવાને કારણે એને આત્માની અનુભૂતિ થતી નથી. વિકલ્પ એનો ખોટો નથી, પણ હેતુ શું છે, અભિપ્રાય શું છે? ભાઈ આવી રીતે દ્રવ્યની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થાય છે. એ સમ્યક દર્શન થાય છે માટે હું પરમાત્મા છું એ ચિંતન મનન કરે છે. પ્રભુ ચિંતન મનન એ પણ વિકલ્પ છે, ભેદ વિકલ્પ છે, એની અંદરમાં વસ્તુ નથી, વસ્તુ નિર્વિકલ્પ છે. અને નિર્વિકલ્પ વસ્તુ વિકલ્પના માધ્યમથી પ્રાપ્ત થઈ શકતી નથી. એ વિકલ્પના માધ્યમથી નિર્વિકલ્પતાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. ઇન્દ્રિય જ્ઞાનના માધ્યમથી અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપી વસ્તુને પકડવાનો પ્રયત્ન કરે છે. એટલે ગુરુદેવ શ્રી 320મી ગાથાના ત્રીજા પ્રવચનની પહેલી લીટી એમ કે છે કે અતિન્દ્રિય જ્ઞાનથી પકડાય તેવી ચીજ છે. વસ્તુ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી છે, તો અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી વસ્તુ અતિન્દ્રિય જ્ઞાનથી પકડાય તેવી ચીજ છે. આમાં ફક્ત રૂચિનો પ્રશ્ન છે, રૂચિ છોડીને બીજો કોઈ જ પ્રશ્ન નથી. હું પરમાત્મા છું એ વાતનો સ્વીકાર થાય અને પરિણામની અંદરમાં પરમાત્મા ન હોય એવું બને જ નહીં. ઇઠ્યોતેરના પેજમાં છે, ત્રિકાળના અસ્તિત્વના ભગવાન જ્ઞાયક સ્વભાવનો ભાવ જ્યાં છે. ત્રિકાળના છેલ્લો પેરેગ્રાફ છે, ત્રિકાળના અસ્તિત્વના ભગવાન જ્ઞાયક સ્વભાવનો ભાવ જ્યાં છે એકલો, ત્યાં તો રાગેય નથી, પર્યાય પણ નથી, ને ત્યાં તો જે શ્રદ્ધા કરે છે પર્યાય એ પણ ત્યાં એમાં નથી. ત્રિકાળના અસ્તિત્વના ભગવાન જ્ઞાયક સ્વભાવનો ભાવ જ્યાં છે, પરમ પારિણામિક ભાવ જ્યાં છે, એકલો એકલો છે, ત્યાં તો રાગેય નથી, પર્યાય પણ નથી, ને ત્યાં તો જે શ્રદ્ધા કરે છે પર્યાય એ પણ ત્યાં એમાં નથી. પર્યાય ભિન્ન રહીને એની શ્રદ્ધા કરે છે. પ્રભુ ગુરુદેવે આખો આત્મા હથેળીમાં આપી દીધો છે, આખો આત્મા. જે પર્યાય શ્રદ્ધા કરે છે, હું પરમાત્મા છું એવી શ્રદ્ધા કરે છે, એ પર્યાય ત્યાં નથી. જે વિપરીત રૂપે પરિણમે છે એની તો ચર્ચા છોડી દઈએ, પણ જેવો જ્ઞાયક છે, ત્રિકાળી છે, એવો એનો જેવો સ્વભાવ ભાવ છે, અનાદિ અનંત એકરૂપ વસ્તુ જે છે, એ વસ્તુની જે શ્રદ્ધા કરે છે એ શ્રદ્ધાનો પર્યાય પણ એમાં નથી. બીજી પર્યાયનો તો પ્રશ્ન જ નથી. પર્યાય ભિન્ન રહીને એની શ્રદ્ધા કરે છે. પર્યાય પર્યાયમાં રહીને એની શ્રદ્ધા કરે છે. પર્યાય પર્યાયમાં રહીને એમ કહે છે કે હું પરમાત્મા છું, ભિન્ન રહીને શ્રદ્ધા કરે છે. એકરૂપ થતી કહેવાય છે કે એકરૂપ થાય છે, વળી એટલે એકરૂપ થઈ એમ કહેવાય છે, પણ કાંઈ જ થતું નથી. પર્યાય પર્યાય રૂપે રહે છે ને દ્રવ્ય દ્રવ્ય ભાવે રહે છે. પર્યાય પર્યાયનો ધર્મ નથી છોડતી ઉત્પાદ ભાઈ, અને દ્રવ્ય પોતાનો ધર્મ ત્રિકાળ ધર્મ છે એ નથી છોડતો. તો થયું છે શું? જેવો સ્વભાવ છે એવો નિર્ણય થયો, એનું નામ સમ્યક દર્શન છે. પર્યાય પર્યાયમાં રહીને શ્રદ્ધા કરે છે કે હું પરમાત્મા છું, અને શ્રદ્ધાની અંદરમાં જ્યારે ઈમાનદારી હોય છે, પ્રમાણિકતા હોય છે, એટલે એ પર્યાયને પર્યાય ધર્મને જીવંત રાખીને હું પરમાત્મા છું એવો નિર્ણય નથી થઈ શકતો. ત્યાં સુધી પર્યાયનો શ્રદ્ધાનો મતલબ જ છે કે સર્વ સમર્પણ, સર્વસ્વ. જ્યારે પર્યાય સર્વસ્વ સમર્પણ કરે છે કે હું ધ્રુવ, હું ધ્રુવ, હું ધ્રુવ, હું ધ્રુવ, કીધું ને ગુરુદેવશ્રીએ પહેલા દિવસે પણ કીધું, એ વસ્તુ છે તેમાં અહમ પણ આ હું છું એમ એને માનવા જેવું છે. માને છે પર્યાય, માને છે પર્યાય, કાર્ય છે પર્યાયમાં, પણ એ પર્યાય એમ માને છે કે હું ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ છું તે હું છું. શું માને છે? કાર્ય પર્યાયમાં થાય છે, માને છે પર્યાય, વળે છે પર્યાય, પણ માને છે શું? કે હું ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ છે તે હું છું. એનો સ્વર દ્રવ્ય હોય છે, એનો સ્વર ભગવાન આત્મા હોય છે, ત્યારે એ સર્વ સમર્પણનો ભાવ કર્યો કહેવાય છે. એ સર્વસ્વ સમર્પણનો ભાવ એટલે અપૂર્વ નિર્ણય. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે અનાદિકાળમાં તે એક પણ વખત આવો અપૂર્વ નિર્ણય નથી કર્યો કે હું પરમાત્મા છું. સર્વ સમર્પણ કરીને એ પર્યાય પોતાને પર્યાય ભાવે જોતી જ નથી. જે એમ કહે છે કે હું પરમાત્મા છું એ પર્યાયને પૂછવામાં આવે તો પર્યાય ક્યાં છે? તો કે પર્યાયને પૂછો, હું તો પરમાત્મા છું. એનો સ્વર એ હોય છે, એનો ધ્વનિ હોય છે કે હું પરમાત્મા. પર્યાય ઉપર લક્ષ રાખીને પર્યાયને વાળવા જેવી છે એમ નહીં. શાસ્ત્રમાં એમ આવે કે પર્યાયને દ્રવ્ય તરફ વાળવા જેવી છે. તે પર્યાય ઉપર લક્ષ રાખીને દ્રવ્ય તરફ વાળવા જેવી છે એમ નહીં. કેટલું સ્પષ્ટ! મને આનાથી વધારે સ્પષ્ટ શું હોઈ શકે? અને ચરમ સીમાએ સ્પષ્ટતા છે. હવે પરિણામનું સ્વરૂપ શું છે? પર્યાય વૈડિક ઉને કહેવાય કે જેની અંદરમાં એવો ધ્વનિ આવે કે હું ત્રિકાળિક નાયક ધ્રુવ છું તે હું છું. બસ, ધ્રુવ છે તે હું છું, ધ્રુવ છું તે હું છું. એનું નામ સમર્પણતા છે, એનું નામ શ્રદ્ધા છે, એનું નામ શ્રદ્ધેય તત્વની અંદરમાં શ્રદ્ધા વસતી નથી એમ કહેવાય. ધ્યેય તત્વ એવું છે જેમાં ધ્યાન વસતું નથી, શ્રદ્ધેય તત્વ એવું છે જેમાં શ્રદ્ધા વસતી નથી, જ્ઞાયક તત્વ એવું છે કે જેમાં જ્ઞાન જ્ઞેયના ભેદ નથી. એવી વસ્તુ છે પ્રભુ. તું વસ્તુને એક વખત મને એક પેરેગ્રાફ સમજે, ભાઈ સત્યા ત્રિકાળ જે જ્ઞાયક ભાવ ધ્રુવ ભાવ એકલો જ્ઞાયક સ્વભાવ ભાવ અનંત ગુણનું એક રૂપ તે જ આશ્રવ કહેવા લાયક છે. આશ્રયનો અર્થ વર્તમાન પર્યાયને ત્યાં વાળવા લાયક છે. એ પણ એક અપેક્ષિત કથન છે, અપેક્ષિત શબ્દ છે. પર્યાય ઉપર લક્ષ રાખીને પર્યાયને વાળવા જેવી છે એમ નહીં. એ વસ્તુ છે તેમાં અહમપણું, આ હું છું એમ એને માનવા જેવું છે. માને છે પર્યાય, માને છે પર્યાય, કાર્ય છે પર્યાયમાં, પણ એ પર્યાય એમ માને છે કે હું ત્રિકાળિક નાયક ધ્રુવ છું તે હું છું. આખો પર્યાયનો સ્વર દ્રવ્ય હોય છે, પર્યાયનો સ્વર ધ્રુવ હોય છે. તો શ્રોતા પ્રશ્ન પૂછે, પર્યાય પોતાને દ્રવ્ય માને? તો ગુરુદેવ સૂત્ર, હા, પર્યાય પોતે પોતાને ધ્રુવ માને. એટલે પર્યાય પર્યાયપણું રાખીને હું ધ્રુવ છું એમ નથી કહેતી. પર્યાય પોતે પોતાને ધ્રુવ માને એ જ આ છે. પોતાને ધ્રુવ માને, ધ્રુવ માને, ધ્રુવ માને, ધ્રુવ માને, હું ધ્રુવ, હું ધ્રુવ, હું ધ્રુવ, હું ધ્રુવ. એ પર્યાયનો સ્વર પર્યાય નથી હોતી, પર્યાયનો સ્વર દ્રવ્ય હોય છે. એનું નામ સમર્પણતા છે, એનું નામ શ્રદ્ધાની પર્યાય છે. જે એમ કહે છે કે હું શ્રદ્ધેય તત્વ છું, તો શ્રદ્ધેય તત્વની શ્રદ્ધા કોણ કરે છે? તો કે પર્યાય કરે છે. તો એ પર્યાય કોણ છે, ક્યાં છે? તો કે મને નહીં પૂછો, હું તો શ્રદ્ધેય છું. એનો સ્વર દ્રવ્ય હોય છે, એનો સ્વર ભગવાન આત્મા હોય છે. એનું નામ સમર્પણતા છે. એટલે જયારે સર્વસ્વ સમર્પણ થાય છે ત્યારે એ પર્યાયની અંદરમાં નિયમથી અનુભૂતિ હોય હોય ને હોય એવો નિયમ છે. કારણ કે એ માને છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ પણ ખંડ ખંડ જ્ઞાન છે. દર્શન જ્ઞાન ચારિત્રમય વસ્તુ જે છે એ અખંડ છે, કારણ કે વસ્તુની અંદરમાં ભેદ નથી. અભેદ સ્વરૂપી ભગવાન આત્મા, એને ભેદ દ્વારા જોવાનું કોઈ વિધાન નથી. ભેદથી સમજાવવામાં આવે છે, સમજવાનું છે અભેદને, અને સમજાય છે પણ અભેદ દ્રષ્ટિથી, સમજાય છે પણ અભેદ દ્રષ્ટિથી, સમજવાનું પણ અભેદ છે અને સમજાય છે પણ અભેદ દ્રષ્ટિથી. ભેદ દ્રષ્ટિથી વસ્તુ સમજાતી નથી. ભીન રહીને એની શ્રદ્ધા કરે છે તો અહીંયા શુભ જોગથી લાભ થાય વ્યવહાર એ અહીં પ્રશ્ન નથી. લાભ તો ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ નિશ્ચય ધ્રુવ ચત્ય ચૈતન્ય એના આશ્રય એના અવલંબન એના ભેટા થાય લાભ થાય છે. લાભ કેવી રીતે થાય છે? ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ નિશ્ચય ધ્રુવ ચૈતન્ય એના આશ્રય એના અવલંબે એના ભેટા થયે લાભ થાય છે. જ્યાં સુધી ચૈતન્ય ત્રિકાળ ધ્રુવ પરમાત્માના ભેટા ન થતા ત્યાં સુધી આત્મલાભ નથી. આત્મલાભ એટલે પોતાની હૈયાતી જે છે, પોતાનું જે હોવાપણું જે છે એનો સ્વીકાર, એ આત્મલાભ છે. પોતાની ત્રિકાળ હૈયાતીનો સ્વીકાર તે આત્મલાભ છે. એવો આત્મલાભ એને થયો નથી. શું કામ નથી થયો? કારણ કે આવી જે વસ્તુ જે છે નિશ્ચય ધ્રુવ ચૈતન્ય એના અવલંબે એના ભેટા થયે લાભ થાય છે, પણ એની પર્યાયમાં સમ્યક દર્શનનો વિષય તો ગુણ ભેદે નથી. કેટલી સ્પષ્ટતા! ગુરુદેવશ્રીની એક એક પંક્તિઓની અંદરમાં આખું જૈન દર્શન નીતરે છે. તીર્થંકર પરમાત્માના 12 અંગ 14 પૂર્વનો સાર નીતરે છે. એની પર્યાયમાં સમ્યક દર્શનનો વિષય તો ગુણ ભેદય નથી ને પર્યાય નથી, તો રાગ તો વિષય ક્યાં આવ્યો? પણ કહે છે કે રાગ વિષય નથી, છતાં પર્યાયમાં રાગ છે એમ એને જાણવું જોઈએ. જાણવાની વાત છે, માનવાની વાત તો નિશ્ચય પોતાનો શુદ્ધાત્મા ભગવાન આત્મા પરમાત્મા તત્વ છે. એને વાળવું નહીં વાળવું એ પ્રશ્ન જ નથી, પ્રયોગ કરવો જોઈએ એ વાત જ નથી. જે વારંવાર આ કહે છે કે ભાઈ પર્યાયની અંદરમાં અવલોકન તો કરવું જોઈએ ને, ભાઈ પર્યાયમાં ભૂલ શું થયેલી છે? પ્રભુ એ દ્રવ્ય સ્વભાવને લક્ષે બધો કચરો નીકળી જશે, તું એકને લક્ષે ચાલ, બાકી બધું ઠીક થઈ જશે. તું અનેકને ઠીક કરવાના અનંત પ્રયત્ન કર્યા, એક પણ વખત ઠીક નથી. પણ સ્વભાવને લક્ષે ચાલીશ તો એ સ્વભાવ 100% જવાબ દેશે, દેશે ને દેશે. રાગ જીવમાં થતો જ નથી એટલે એને ટાળવાનો પણ પ્રશ્ન નથી. રાગને ટાળવાનો પ્રયત્ન કરે છે એનો મતલબ રાગ જીવમાં થાય છે એવું એ માને છે. એટલે જળ ચેતનના પરિણામની અંદરમાં આવે છે એવો એનો અર્થ થાય છે. એના અનંત પ્રયત્ન પણ વિફળ જાય છે એનું કારણ એની ખોટી સમજણ છે. ગુરુદેવ આખા પ્રવચનની અંદરમાં રાગને જળનો ભાવ કે જળત્વ કે અને આપણે કહીએ કે જીવના પરિણામમાં થાય છે. પ્રભુ જીવના પરિણામની અંદરમાં એનું એકત્વ થાય છે, રાગ નથી થતો. જીવના પરિણામમાં તો જ્ઞાન થાય છે અને જ્ઞાનની અંદરમાં એ રાગ જણાતા હું રાગી એવું તને એકત્વ થાય છે. એ એકત્વની અપેક્ષા એ જીવની પર્યાયમાં થાય છે એમ કહેવામાં આવે છે. એકત્વની અપેક્ષા એ જીવની પર્યાયમાં થાય છે એમ કહેવાય છે. એનું નામ મિથ્યા જ્ઞાન છે, મિથ્યા દર્શન છે. અને એ જ પર્યાયની અંદરમાં જ્ઞાયક જણાય છે, હું જ્ઞાયક છું એવું જ્ઞાયકનું એકત્વ થયું એનું નામ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન છે. જ્ઞાયકનું એકત્વ એનું નામ સમ્યક અને રાગનું એકત્વ એનું નામ મિથ્યા. વાત તો ફક્ત આટલી જ છે, આની બહાર છે નહીં. વિસ્તાર ઘણો બધો છે જીનવાણીની અંદરમાં, એને સંક્ષિપ્ત કરવું પડશે. મૂળભૂત વિષય 12ના જેટલા પણ જાણવાના વિષય છે એટલા જાણીને પોતાને સંકેલવો પડશે, સમેટવો પડશે કે વ્યવહાર છે એ વિસ્તાર કરાવશે અને નિશ્ચય છે એ સમેટાવશે. જેટલો નિશ્ચય એટલો સંક્ષિપ્ત, જેટલો વ્યવહાર એટલો વિસ્તાર. લાંબુ કરીશ તો લપસી જઈશ, ટૂંકું કરીશ તો ટકી જઈશ, આ વ્યવસ્થા છે. એણે હંમેશા લાંબુ જ કર્યું છે એટલે લપસતો ગયો છે. ટૂંકું કરીને એક શુદ્ધાત્મ તત્વ ઉપર આવે તો એને અનુભૂતિ થયા વિના રહે નહીં એની ગેરંટી છે. એક વખત શુદ્ધાત્મ તત્વ ઉપર આવે, પ્રયત્ન કરી ગયો ને. ગુરુદેવને કોઈ પૂછે કે સાહેબ કેટલો સમય મહેનત કરી, તો કે 6 મહિના. 6 મહિનામાં જવાબ ન મળે તો આવજો અમારી પાસે, પણ જેવી રીતે કીધું છે એવી રીતે પ્રયત્ન કર અને તને જવાબ ન મળે એવું કોઈ દિવસ બનતું નથી. કારણ કે પ્રમાણિકતાથી હું પરમાત્મા છું એવું માને અને પરમાત્માના દર્શન ન થાય તો પૂજ્ય બેનશ્રીના શબ્દોમાં 14 બ્રહ્માંડને શૂન્ય થઈ જવું પડે. પણ એ પર્યાય દ્રષ્ટિ રાખે, પર્યાયની અંદરમાં ફેરફારનો અભિપ્રાય રાખે, પર્યાયની અંદરમાં રાગ છે અને રાગનો અભાવ કરવાનો પ્રયત્ન કરે, રાગને ટાળીને વિતરાગતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે, તો કે છે પર્યાયની અંદરમાં રાગ અને અરાગ એવું કાંઈ છે જ નહીં. પર્યાયનો સ્વભાવ સક્રિયતા છે, પર્યાયનો સ્વભાવ પરિણમવું છે, પર્યાયનો સ્વભાવ ઉત્પાદ વ્યય છે, પર્યાય પોતાની યોગ્યતાથી પરિણમે છે. પર્યાયને પરિણમાવનાર આ વિશ્વની અંદરમાં કોઈ છે નહીં એવો પર્યાયનો સ્વભાવ જે જાણે છે એની પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી જાય છે. પરિણમતા પરિણામને પરિણમાવનાર આ વિશ્વમાં કોઈ છે નહીં. તો પર્યાયનો સક્રિય સ્વભાવ છે. રાગ અરાગ એતું ન જો, કારણ કે રાગ આ સમયે છે તો એ સત છે અને અરાગતા છે તો એ પણ આ સમયનું સત છે. તો એની સામે નહીં જોઈ, એને સક્રિય સ્વભાવ જોઈ, એની ક્રમબદ્ધતાને જોઈ, એની વ્યવસ્થાને જોઈ, એમાં અવ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન છોડી દઈ, એના સતપણાનો સ્વીકાર કરીને દ્રવ્યની સામું જોવે છે હું તો સ્વભાવે ત્રિકાળ સુધ પરિપૂર્ણ પરમાત્મા છું, તો એ પરિણામની અંદરમાં નિયમથી ભગવાન આત્મા હોય છે. આના માટે કોઈ પ્રયત્ન હોતો નથી. એને વસ્તુને વસ્તુના સ્વભાવથી સમજવાની છે. વસ્તુથી દૂર રહીને વસ્તુનો સ્વભાવ સમજાતો નથી. પર્યાયમાં ઉભા રહીને દ્રવ્ય સમજાતું નથી, દ્રવ્યમાં બેસીને દ્રવ્ય સમજાય છે. અને જે દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવે છે એના પરિણામની અંદરમાં દ્રવ્યની અનુભૂતિ હોય છે. બધા સ્વભાવે ભગવાન છે, દ્રવ્ય છે, પરમાત્મા છે, પરિપૂર્ણ છે, અનાદિ અનંત અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ એવું દ્રવ્ય તે જ હું છું એવી સમજણ, એવું જ્ઞાન અને એવું શ્રદ્ધાન તે જૈન શાસનની અનુભૂતિ છે. આવી અનુભૂતિ સૌ કોઈના અંતરંગમાં સહજ માત્રામાં હોય.
સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ.